તેનો 11મો અધ્યાય. તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો, તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એક તેને કહ્યું કે પ્રભુ, મને પોતાના શિષ્યને પ્રાર્થના કરતા શીખ્યું તેમ તું પણ અમને શીખવ. તેણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તારી ઈચ્છા પૂરી થાવ, દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ, અને અમારા પાપ અમને માફ કર, કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. તેણે તેઓને કહ્યું કે તમારા માનો કોઈને મિત્ર હોય અને મધરાત્રે તે તેની પાસે જઈને તેને એવું કહે કે મિત્ર, મને 3 રોટલી ઉછીની આપ, કેમ કે મારો મિત્ર એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, તો શું તે માહેથી ઉત્તર આપતા એમ કહેશે કે મને તસ્દી ન દે, હમણાં 92 બંધ છે અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે, હું તો ઉઠીને તને આપી શકતો નથી. હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે, તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે અને જોઈએ તેટલી રોટલી તેને આપશે. હું તમને કહું છું કે માગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ગાળવામાં આવશે, કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને જળે છે, અને જે ઠોકે છે તેને સારું ગાળવામાં આવશે. વળી તમારા માનો કોઈ બાપની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે, અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે, અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીંછું આપશે. માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ તમને તેમને તે પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. તે એક મૂંગા ભૂતને કાઢતો હતો. તે ભૂત નીકળ્યા પછી તે મૂંગો માણસ બોલ્યો, તેથી લોકો અચરજ થયા. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે ભૂતોના સરદાર બાલઝબુલની મદદથી તે ભૂતોને કાઢે છે. બીજાઓને તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માગી, પણ તેઓના વિચાર જાણીને તેણે તેઓને કહ્યું કે જો જે કોઈ રાજ્યમાં ફૂટ પડે તે ઉજ્જળ થાય છે, અને ઘરમાં ફૂટ પડે તો તે પડી જાય છે. જો શેતાન પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ ન બે, કેમ કે તમે કહો છો કે બાલઝબુલની મદદથી હું ભૂતોને કાઢું છું. જો હું બાલઝબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરાઓ કોણની મદદથી કાઢે છે, માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સલામત રહે છે, પણ જ્યારે તેના કરતા કોઈ બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેના જે હથિયાર પર તે ભરોસો રાખતો હતો તે સર્વ તેની પાસેથી લઈ લે છે અને તેની લૂંટ વહેંચે છે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે. અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગાઓમાં વિસામો શોધતો ફરે છે, પણ તે જળતો નથી. ત્યારે કહે છે કે મારા જે ઘરમાં હું નીકળ્યો હતો તેમાં હું પાછો જઈશ. જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું ઉપાયમાન કરેલું માલુમ પડે છે. પછી તે પોતાના કરતા ભૂંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે અને તેઓ મહે આવીને ત્યાં રહે છે અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાના કરતા ભૂંડી થાય છે. તે આ વાતો કહેતો હતો ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે ઘાટે તેને કહ્યું, જે ઉદરમાં તું રહ્યો અને જે સ્થાને તું ધાવ્યો તેઓને ધન્ય છે. પણ તેણે કહ્યું કે તે કરતા જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે. લોકો સંખ્યાબંધ તેની પાસે ભેગા થતા હતા ત્યારે તે કહેવા લાગ્યો કે આ પેઢી તો ભૂંડી છે, તે નિશાની માગે છે, પણ યુનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહીં. કેમ કે જેમ યુના નિનવેયોને નિશાની રૂપ થયો તેમ માણસનો દીકરો પણ આ પેઢીને થશે. દક્ષિણની રાણી આ પેઢીના માણસોની સાથે ન્યાયકાળ ઉઠશે અને તેઓને દોષિત ઠરાવશે, કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી અને જુઓ સુલેમાનના કરતા અહીં એક મોટો છે. નિનવેના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠશે અને તેને દોષિત ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો અને જુઓ યુનાના કરતા એક અહીં એક મોટો છે. કોઈ માણસ દીવો સળગાવીને બોયરામાં કે માપતળે તેને મૂકતો નથી પણ દીવી પર મૂકે છે, એ માટે કે માહે આવનારાઓ તેનું અજવાળું જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે, જ્યારે તારી આંખ નિર્મળ હોય છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે, પણ તે ભૂંડી હોય છે ત્યારે તારું શરીર ક્યારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય માટે સાવધાન રહે. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે. તે બોલતો હતો ત્યારે ફરોશીએ પોતાની સાથે જમવાને તેને નોતર્યો અને તે માહે જઈને જમવા બેઠો. જમવા પહેલા તે નાયો નહીં તે જોઈને ફરોશી અચરજ થયા. પ્રભુએ તેને કહ્યું કે તમે ફરોશ્યો તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાએ ભરેલું છે. અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું તેણે માહેનું પણ બનાવ્યું નહીં શું? પરંતુ માહેની વસ્તુઓ દાન ધર્મમાં આપો અને જો બધું તમને શુદ્ધ છે પણ તમો ફરોશીઓને અફસોસ છે, કેમ કે તમે ફુદીનાનો સીતાબ નો તથા સગળી વનસ્પતિનો દશાંશ આપો છો પણ ન્યાય તથા દેવની પ્રીતિ તમે પડતા મૂકો છો. તમારે આ કરતા જોઈતા હતા અને એ ન મૂકવા જોઈતા હતા. તમો પરોશીઓને અફસોસ છે, કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો ચાહો છો. તમને અફસોસ, કેમ કે બે કબરો દેખાતી નથી અને જેના ઉપર માણસો અજાણ્યા ચાલે છે તેઓના જેવા તમે છો. ત્યારે પંડિતોમાંના એકે તેને કહ્યું કે ઉપદેશક, એમ કહેવાથી તું અમને પણ મેણા મારે છે. તેણે કહ્યું કે ઓ પંડિતો, તમને પણ અફસોસ છે કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઉચકતા મહા મુસીબત પડે છે અને તમે પોતે તે બોજાઓને તમારી એક આંગળી પણ લગાડતા નથી. તમને અફસોસ છે કેમ કે જે પ્રબોધકોને તમારા બાપ દાદાઓએ મારી નાખ્યા તેઓની કબરો તમે બાંધો છો તો તમે સાક્ષી છો અને તમારા બાપ દાદાઓના કામોને સંમતિ આપો છો, કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો બાંધો છો. એ માટે દેવના જ્ઞાને પણ કહ્યું કે હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, તેઓમાંના કેટલાયને તેઓ મારી નાખશે અને સતાવશે, જેથી જગતના આરંભથી સગળા પ્રબોધકોના વેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવામાં આવે. હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે જખાર્યા જે હોમવેદી તથા પવિત્ર સ્થાનની વચ્ચે માર્યો ગયો હતો તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવામાં આવશે. તમો પંડિતોને અફસોસ છે, કેમ કે તમે જ્ઞાનની કૂચી લઈ લીધી છે, તમે પોતે માહે પેઠા નથી અને જેઓ માહે પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે. તે ત્યાંથી નીકળ્યો તે પછી શાસ્ત્રીઓ તથા ફરોશો જનૂનથી તેની સામે થઈને તેને ઘણી વાતો વિશે બોલવાને છંછેડવા લાગ્યા. તેના મોંમાંથી કઈ વાત પકડી લેવા સારું તેઓ ટાપી રહ્યા.
બારમો અધ્યાય. એટલામાં હજારો લોક એકઠા થયા, તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલા તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યો કે ફરોશના ખમીરથી સાવધાન રહો, તે તો ઢોંગ છે પણ પ્રગટ નહીં કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી અને નહીં જણાશે એવું કંઈ ગુપ્ત નથી. માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે. મારા મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે અને તે પછી બીજું કંઈ કરી ન શકે તેઓથી બિહોમાં, પણ તમારે કોનાથી બિહવું તે વિશે હું તમને ચેતવણી આપીશ. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બિહો. હા, હું તમને કહું છું કે તેનાથી બિહો. શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તો પણ દેવની દ્રષ્ટિમાં તેઓ માને એકે વિસારેલી નથી, પરંતુ તમારા માથાના નિમાળા પણ સઘળા ગણાયેલા છે. બિહોમાં ઘણી ચકલીઓ કરતા તમે મૂલ્યવાન છો. હું તમને કહું છું કે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને દેવના દૂતોની આગળ માણસોનો દીકરો કબૂલ કરશે, પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર દેવના દૂતોની આગળ કરવામાં આવશે. જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે તેને તે માફ કરવામાં આવશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહીં. જ્યારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા અધિકારીઓની આગળ લઈ જશે ત્યારે અમારે કેવી રીતે અથવા સ્વ ઉત્તર આપવો અથવા અમારે શું કહેવું તે વિશે ચિંતા ન કરો, કેમ કે તમારે જે કહેવું જોઈએ તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે. લોકોમાંથી એક જણે તેને કહ્યું કે ગુરુ, મારા ભાઈને કહે કે તે વાર્તાનો ભાગ મને આપે. તેણે તેને કહ્યું કે ઓ માણસ, મને તમારા પર ન્યાય કે વેચી આપનાર કોણે ઠરાવ્યો? તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની ભોયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતા મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી તે તેઓ જ છે. તેણે પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તેમ તમારા શરીરને સારું પણ ન કરો કે અમે શું પહેરીશું, કેમ કે ખોરાક કરતા જીવ અને વસ્ત્ર કરતા શરીર અધિક છે. કાગડાઓનો વિચાર કરો, તેઓ તો વાવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી, તો પણ દેવ તેઓનું પોષણ કરે છે. પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો. ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિશે તમે કેમ ચિંતા કરો છો? ફૂલ ઝાડોનો વિચાર કરો, તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતા પણ નથી, તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા વૈભવમાં તેઓમાંના એકનો જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે તો અલ્પવિશ્વાસીઓ તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અમે શું ખાઈશું તથા શું પીશું એની શોધ ન કરો અને મનમાં સંદેહ ન રાખો, કેમ કે જગતના લોકો એ સગળા વાના શોધે છે, પણ તમારો બાપ જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે. પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. ઓ નાની ટોળી બિહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે, તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. જીર્ણ નહીં થાય એવી થેલીઓ એટલે આકાશમાં આખું દ્રવ્ય પોતાને સારું મેળવો. ત્યાં ચોર આવતો નથી અને કીડો ખાઈ જતો નથી, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત રહેશે. તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગતા રાખો, સળગેલા રાખો. અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારું દ્વાર ઉગાડે, તેઓના જેવા તમે થાવ. જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે અને આવીને તેઓની સેવા કરશે. જો તે બીજે પોરે આવે કે ત્રીજે પોરે આવે એમ કરતા જોઈએ તો તે દાસોને ધન્ય છે. પણ આટલું સમજો કે ઘર ધણી જાણતો હોત કે કઈ ઘડીએ ચોર આવશે તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત. તમે પણ તૈયાર રહો, કેમ કે તમારા ધારવામાં નહીં હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે. પિતરે પૂછ્યું કે પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને કે સર્વને કહે છે? પ્રભુએ કહ્યું કે જેને તેનો ધણી પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા સાણો કારભારી કોણ છે? જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે. હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલ મિલકત પર તેને કારભારી ઠરાવશે. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતા વાર લગાડે છે અને દાસોને તથા દાસીઓને મારવા માંડશે અને ખાવા પીવા તથા છાકતો થવા માંડશે, તો જે દાડે તે વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તે ઘડીએ દાસનો ધણી આવશે ને તેને કાપી નાખીને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તે ઘણો માર ખાશે. પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માગવામાં આવશે. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું. શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તેથી ઉલટું ફૂટ પાડવા આવ્યો છું. કેમ કે હવે એક ઘરમાં પાંચમાં ફૂટ પડશે એટલે ત્રણ બે નિશામાં અને બે ત્રણ નિશામાં થશે. બાપ દીકરા નિશામો તથા દીકરો બાપ નિશામો થશે. માં દીકરી નિશામી ને દીકરી પોતાની માની સામી થશે. સાસુ પોતાની બહુની સામે અને વહુ પોતાની સાસુની સામે થશે એમ તેઓમાં ફૂટ પડશે. તેણે લોકોને પણ કહ્યું કે તમે પશ્ચિમથી વાદળી ચડતી જુઓ છો કે તરત તમે કહો છો કે ઝાપટું આવશે અને એમ જ થાય છે. જ્યારે દક્ષિણનો વાવ આવે છે ત્યારે તમે કહો છો કે લૂ આવશે અને એમ જ થાય છે. ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા? અને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી? તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેનાથી છૂટકો પામવા સારું યત્ન કર. રખેને તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય અને ન્યાયાધીશ તને સિપાહીને સ્વાધીન કરે અને સિપાહી તને બંદી ખાનામાં નાખે. હું તમને કહું છું કે તું છેલ્લી દમડી ચૂકવશે ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી. 13મો અધ્યાય. હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓ એ પિલાતે જે ગાલિલીઓનો લોહી તેઓના યજ્ઞ સાથે ભેળી દીધું હતું તેઓ વિશે તેને કહી જણાવ્યું. તેણે તેઓને ઉત્તર આપ્યો કે ગાલિલીઓ પર એવી વિપત્તિઓ આવી પડી તેથી તેઓ બીજા બધા ગાલિલીઓ કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો? શું હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વે તે જ પ્રમાણે નાશ પામશો. અથવા સિલો અમમાં જે 18 માણસ પર બુરુજ પડ્યો તેઓને મારી નાખ્યા. તેઓ યરુસાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતા વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો? શું હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વે તેમજ નાશ પામશો. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તેના પરથી ફળ શોધતો આવ્યો પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી તેને કાપી નાખ. તે વળી ભોંય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે. વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો. જુઓ, જેને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળકેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે કુબડી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહીં. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કે બાય, તારા મંદવાળથી તું છૂટી થઈ છે. તેણે તેના પર હાથ મૂક્યા કે તરત તે ટટ્ટાર થઈ અને દેવની સ્તુતિ કરી. વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે 6 દાડા કે છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ એ માટે તે દિવસોએ તમે આવીને સાજા થાવ, પણ વિશ્રામવારે નહીં. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે ઓ ટોંગીઓ, તમારામાંનો હરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોળમાંથી છોડીને વિશ્રામવારે પાવા સારું લઈ જતો નથી. શું આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે અને જેને શેતાને 18 વર્ષથી બાંધી રાખી હતી તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવી જોઈતી નહોતી? શું તેણે એ વાતો કહી ત્યારે તેના બધા સામેવાળા લજવાયા અને જે બધા મહિમાવંત કામો તેણે કર્યા તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા. એ પછી તેણે કહ્યું કે દેવનું રાજ્ય સાના જેવું છે, હું તેને સાની ઉપમા આપું? તે રાયના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું તે વધીને મોટું ઝાડ થયું અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો. વળી તેણે કહ્યું કે હું દેવના રાજ્યને સાની ઉપમા આપું? ખમીર જેવું છે, તેને એક સ્ત્રીએ લઈને 3 માપ લોટમાં ઘાલ્યું અને પરિણામે તે બધો ખમીર વાળો થયો. તે યરુસાલેમ ભણી મુસાફરી કરતા શહેરે શહેર તથા ગામે ગામ બોધ કરતો ગયો. એક જણે તેને પૂછ્યું કે પ્રભુ તારણ પામનાર થોડા છે શું? તેણે તેઓને કહ્યું કે સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો, કેમ કે હું તમને કહું છું કે ઘણા પેસવા ચાહશે પણ પેસી શકશે નહીં. જ્યારે ઘરધણી આવી ઉઠીને બારણું બંધ કરશે અને તમે બહાર ઊભા રહીને બારણું ઠોકવા માંડશો અને કહેશો કે પ્રભુ અમારે સારું ઉઘાડ, અને તે તમને ઉત્તર આપશે કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી, ત્યારે તમે કહેવા લાગશો કે અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. તે તમને કહેશે કે હું તમને કહું છું કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી. રે અન્યાય કરનારા, તમે સર્વે મારી પાસેથી જાઓ. જ્યારે તમે ઇબ્રાહીમને, ઇસાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર ખાડી મૂકેલા જોશો, ત્યારે તમે રડશો તથા દાંત પીસશો. તેઓ પૂર્વ તથા પશ્ચિમથી, ઉત્તર તથા દક્ષિણથી આવીને દેવના રાજ્યમાં બેસશે. જુઓ, કેટલાક જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે અને કેટલાક જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે. એ જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેની પાસે આવીને કહ્યું કે અહીંથી નીકળી જા, કેમ કે હેરોદ તને મારી નાખવા ચાહે છે. તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે લોકડાને કહો, જુઓ આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું ને ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાઈશ, તો પણ આજે, કાલે તથા પરમ દાડે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરૂશાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી. ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે, તેમ મેં કેટલી વાર તારા છોકરાને એકઠા કરવાનું ચાહ્યું પણ તમે ચાહ્યું નહીં. જો તમારું ઘર તમારે સારું ઉજ્જળ કરી મૂકવામાં આવ્યું છે, હું તમને કહું છું કે તમે કહેશો કે પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી.
લુકતેનો 14મો અધ્યાય. ફરેશિયાના અધિકારીઓમાંના એકને ગેર વિશ્રામ વારે તે રોટલી ખાવા ગયો, ત્યારે તેઓ તેના પર તાકી રહ્યા. એક માણસ તેની આગળ હતો, તેને જલંધરનો રોગ થયો હતો. ઈસુએ પંડિતોને તથા ફરોશિયાને પૂછ્યું કે વિશ્રામ વારે સાજુ કરવું ઉચિત છે કે નહીં, પણ તેઓ છાના રહ્યા. તેણે તેને જાલીને સાજો કર્યો અને તેને જવા દીધો. તેણે તેઓને કહ્યું કે તમારા માના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય તો વિશ્રામ વારે તે તેને તરત નહીં કાઢેશું? એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેને આપી શક્યા નહીં. નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા તે જોઈને તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ, રખે ને તારા કરતા કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય અને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે કે એને આ જગા આપ, ત્યારે તારે લજવાઈને સૌથી નીચી જગાએ બેસવું પડશે. પણ કોઈ તને નોતરે ત્યારે સૌથી નીચી જગાએ જઈને બેસ, કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે મિત્ર ઉપર આવ, ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. જેણે તેને નોતર્યો હતો તેને પણ તેણે કહ્યું કે જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું આપે ત્યારે તારા મિત્રોને, તારા ભાઈઓને, તારા સગાઓને કે શ્રીમંત પાડોશીઓને ન બોલા, રખે ને તેઓ પણ તને પાછા નોતરે, તને બદલો મળે. પણ જ્યારે તું મિજમાની આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવ, તેથી તું ધન્ય થશે, કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી, પણ ન્યાયીઓનો પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે. એ વાત સાંભળીને તેની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેને કહ્યું કે દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. પણ તેણે તેને કહ્યું કે કોઈ એક માણસે રાતનું મોટું ખાણું કર્યું અને ઘણાને નોતર્યા. વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ કરવા મોકલ્યો કે ચાલો હમણાં બધું તૈયાર થયું છે. સર્વ એકે મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલા એ તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. બીજાએ તેને કહ્યું કે મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર. બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહીં. પછી તે દાસે આવીને પોતાના ધણીને એ વાતો કહી, ત્યારે ઘરધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલ્દી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને તથા લંગડાઓને અહીં તેડી લાવ. તે દાસે કહ્યું કે સાહેબ, તારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ જગા છે. ધણીએ દાસને કહ્યું કે સડકે તથા પગથિયે જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય, કેમ કે હું તમને કહું છું કે પેલા નોતરાયેલા માણસોમાંના કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. હવે ઘણા લોકો તેની સાથે જતા હતા. તેઓને તેણે પાછા ફરીને કહું, જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે પૂરજ બાંધવા ચાહે પણ પહેલવેલા બેસીને ખર્ચ નહીં ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં, રખે ને પાયો નાખ્યા પછી એ પૂરો કરી શકે નહીં. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે અને કહે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં, અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતા પહેલા બેસીને વિચાર નહીં કરે. જે 20,000 સૈનિકો લઈને મારી સામે આવે છે તેની સામે હું 10,000 થી થઈ શકશે કે નહીં, નહીં તો બીજો હજી ઘણે વેગળે છે. એટલા માટે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય તો તે સાથી ખારું થઈ શકશે, ભોયને વાસ્તે અથવા ખાતરને વાસ્તે, પણ તે યોગ્ય નથી. પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેને સાંભળવું. પ્રભુ તેના વચનોના આશીર્વાદ આપે.
લોકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય. હવે તેનું સાંભળવા સારું, સગળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ બંને કચેત કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય તો પેલા 99ને રાનમાં મૂકાઈને ખોવાયેલું જડે ત્યાં લગી તે તેની શોધમાં નહીં જાય, અને તે તેને જડે છે ત્યારે હર્ષથી તેને પોતાની ખાન પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે. હું તમને કહું છું કે એવી જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 હથેલી હોય અને તેઓમાંની એક હથેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને જડે ત્યાં લગી તેની શોધ સારી પેટે નહીં કરે. તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી હથેલી ખોવાઈ ગઈ હતી, તે મને જડી છે. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. વળી તેણે કહ્યું કે એક માણસને બે દીકરા હતા. તેઓ મને નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બધ ફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સરોતને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ થતાં તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘરે વેગળો હતો. એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને પીટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાનો નોકરને કહ્યું કે સારા મસારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ગાળો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ, કેમ કે અમારો દીકરો મૂળ હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. હવે તેનો બડો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેને ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો. તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે. તેણે તેને કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે, તેથી તારા બાપે પાડેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તેને સહી સલામત પાછો મળ્યો છે. પણ તે ગુસ્સે થયો અને માહે જવાને રાજી નહોતો, તેથી તેના બાપે બહાર આવીને તેને આજીજ કરી. પણ તેણે બાપને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તો પણ મારા મિત્રોની સાથે કુશાલી કરવા સારું તે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તારો દીકરો કસબાની સાથે તારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તેને સારું પાળેલા વાછરડાને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા, તું નિત્ય મારી સાથે છે અને મારું સગરું તારું જ છે. તને ખુશી થવું તથા હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મોહ હતો અને તે પાછો જીવતો થયો છે અને ખોવાયેલો હતો તે પાછો જડ્યો છે. ઈશ્વર પિતા, તમને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.